પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 17/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય શ્લોક 271 ઉપર પ્રવચન સડંગ પ્રવચન નંબર 88.
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર અને ક્લાસ નંબર 271 છે, એનો સ્વાધ્યાય ચાલે. વિષય થોડો સૂક્ષ્મ અને ગંભીર છે, એને ઉપયોગને જો સૂક્ષ્મ કરે તો સમજી શકાય એવું પણ છે. બહાર ભટકતા ઉપયોગને મન દ્વારા સ્થિર કરીને આચાર્ય મહારાજ જે આત્માનું સ્વરૂપ સમજાવે છે, એને જ માત્ર સમજવામાં જે જીવ પોતાના મનને બુદ્ધિને રોકે છે, એ જીવને આચાર્ય મહારાજને કહેવાનો આશય એ પોતે સમજાય છે, સમજી શકે છે, સમજીને નિર્ણય પણ થઈ શકે છે, અને નિર્ણય કર્યા પછી આત્મા આત્માનો અનુભવ પણ થઈ શકે છે. શુદ્ધ આત્માના અનુભવ વિના ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ પણ કદી પણ જીવને ધર્મની શરૂઆત થતી. આ ઋષભદેવ ભગવાન થી માંડીને ભગવાન મહાવીર પર્યંત 24 તીર્થંકર થયા. ભાવિ કાળે પણ તીર્થંકરો થવાના છે ભરત ક્ષેત્રમાં. વર્તમાનમાં તીર્થંકર મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન છે. તેઓ શ્રીનું ફરમાન છે કે શુદ્ધ આત્માનો અનુભવ જીન શાસન ક્યાં રહેતું હશે? જીન શાસન રહેવાનું રહેઠાણ ક્યાં છે? જીન શાસન શાસ્ત્રમાં નથી. જીન શાસ્ત્ર સ્વાધ્યાય મંદિરોમાં નથી. જીન શાસન એટલે પોતાના શુદ્ધાત્માનો જે અનુભવ થાય તેને પરમાત્મા જીન શાસન કરે છે, કહે છે. એ જીન શાસન એટલે સમ્યક દર્શનાન ચારિત્રના વિકરાગી જે પરિણામ છે પ્રગટ થાય એને પરમાત્મા જીન શાસન કહે છે. જીનેન્દ્ર ભગવાનનું શાસન તો વિકરાગ ભાવમાં બિરાજમાન છે, રાગમાં જીન શાસન નથી, જળમાં પણ નથી. એવી વિતરાગી દ્રષ્ટિ અનંતકાળથી થઈ નથી, રાગની દ્રષ્ટિમાં રોકાઈ ગયો છે. એને રાગથી ભિન્ન પાડીને પોતાના શુદ્ધાત્માને પ્રત્યક્ષ અનુભવો તેને જીન શાસન કહે છે, તેને અનુભૂતિ કહે છે. એ અનુભૂતિને મોક્ષનો માર્ગ કહો, શુદ્ધાત્માનો અનુભવ એને મોક્ષનો માર્ગ કહો, એને સામાયિક કહો, એને પ્રતિક્રમ કહો, એને પ્રત્યાખ્યાન કહો, એનો આલોચના કહો, એને સંવર કહો, નિદ્રા કહો, કે એને યોગ કહો, એ શુદ્ધ આત્માના અનુભવમાં નામાંતર છે. શુદ્ધ આત્માની અનુભૂતિના એ બધા નામાંતર છે, અન્ય અન્ય નામો છે. એવા શુદ્ધ આત્માનો અનુભવ આત્મા એક સમય માત્ર કર્યો, બધું કર્યું, પણ પોતે પોતાને પોતામાં અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને જાણ્યું વેદ્યું નહીં, એ આત્માનો અનુભવ કેમ થાય એ બતાવનાર શાસ્ત્ર છે. એમાં પાનું 177 છે. એમાં શિષ્યનો પ્રશ્ન થયો, ઉપર આવ્યું કે ભાઈ શાસ્ત્રથી તો મારું જ્ઞાન નહીં, પણ શાસ્ત્ર મારું જ્ઞેય છે એમે નહીં. શાસ્ત્રને જાણવા રોકાય તો આત્મા જાણવામાં આવતો નથી, માટે શાસ્ત્ર મારા છે એ તો મમતા છોડી દે, પણ શાસ્ત્રને જાણવા તો રોકા, સાંભળવામાં રોકા, વાંચવામાં રોકા તો પણ આત્માનો અનુભવ થતો નથી, અને શાસ્ત્ર મારા જ્ઞાનનો જ્ઞેય પણ નથી. એમ જ્યારે આચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો ત્યારે શિષ્યને પ્રશ્ન થયો, કે તો શાસ્ત્ર વાંચવા કે નહીં, શાસ્ત્ર નું અધ્યયન કરવું કે નહીં, સ્વાધ્યાય કરવો કે નહીં શાસ્ત્ર નો, કે દુકાન નો વેપાર કરવો, એમ પ્રશ્ન એ થયો. તો શાસ્ત્ર જો વાંચવા નહીં તો અમારે એ જ જોતું હતું, અમે દુકાનમાં બેઠા રહીશું, કઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. ભાઈ, જ્ઞાનીઓ નો ઉપદેશ ઊંચે ઊંચે ચડાવવાનો હોય, નીચે જવાનો ઉપદેશ હોય નહીં, એમ સમજવું જોઈએ. તો શાસ્ત્ર વાંચવા કે નહીં એમ શિષ્ય નો પ્રશ્ન થયો, કે શાસ્ત્ર વાંચવાથી લાભ ન થાય અને શાસ્ત્ર ને જાણવાથી પણ આત્મલાભ ન થાય. શાસ્ત્ર ને મારું માને તો આત્મલાભ ન થાય, અને શાસ્ત્ર ને જાણવા રોકાય તો પણ જાણનાર એવો ભગવાન આત્મા જણાય નહીં. તો હવે શાસ્ત્ર વાંચવા કે નહીં એવો પ્રશ્ન ઉઠો, એનો ઉત્તર સ્વલક્ષે, સ્વલક્ષના હેતુ એ શાસ્ત્ર વાંચવા. શું કહ્યું? સ્વલક્ષના હેતુ એ શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર માંથી શુદ્ધાત્મા કાઢવો, એમ. શાસ્ત્ર માંથી પુણ્ય પાપ ને કર્મ ને શરીર ને પુણ્યના ફળ અને સ્વર્ગ એને કાઢવું, શાસ્ત્ર વાંચીને પણ સ્વલક્ષે આત્માના લક્ષે. એટલે કે શાસ્ત્ર વાંચીને પણ મારે મારા આત્માનું સ્વરૂપ સમજવું છે, એની મુખ્યતાથી શાસ્ત્ર વાંચવું, એમ. હું શાસ્ત્ર વાંચું, ધારણા કરી લઉં અને બીજાને હું સમજાવું, એવું જો લક્ષ્ય હોય તો એને શાસ્ત્ર વાંચતા આવડતું. શાસ્ત્ર વાંચું, ધારણા કરી લઉં અને પંડિત થઈ જાઉં ને બીજાને વ્યાખ્યાન આપું, એ છે કે લક્ષ્ય ખોટું છે. આત્માથી જીવ શાસ્ત્રનું અધ્યયન કરે છે એ સ્વલક્ષે કરે છે. કેવળ પોતાના સ્વરૂપનો પોતે અજાણ છે તો એ જિનેન્દ્રદેવના કથન દ્વારા, સંતોના કથન દ્વારા પોતાના સ્વરૂપને જાણવાની ચેષ્ટા કરે છે. એનો હેતુ પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવાનું છે. કોઈ માન કશાય અર્થે કે શુભ ભાવ થાય ને પુણ્ય બંધાય અને સહયોગ મળે, એ શાસ્ત્ર વાંચવાનો હેતુ નથી. માટે સ્વલક્ષે, સ્વલક્ષના હેતુએ શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર અભ્યાસ કરવો, એમ વાત આવે, એમ ઉપદેશમાં વાત પણ આવે. પણ ત્યાં જે જ્ઞાન થાય તે શાસ્ત્રનું જ્ઞાન છે એમ નથી. સુખો વાત છે, શાસ્ત્ર વાંચતી વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન શાસ્ત્રનું નથી, શાસ્ત્રથી નથી. તો શાસ્ત્રનું જ્ઞાન હોય તો જ્ઞાન તે શાસ્ત્ર જ હોય, જેનું જે હોય તે જ હોય. જેમ કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જો શાસ્ત્રનું જ્ઞાન હોય તો જ્ઞાન તે શાસ્ત્ર થઈ ગયું, જળ થઈ જાય, પણ જ્ઞાન શાસ્ત્રનું નથી. અને જ્ઞાન શાસ્ત્રથી નથી, શાસ્ત્રનું તો નથી, જ્ઞાન શાસ્ત્રનું તો નથી, કેમ કે શાસ્ત્ર તો જળ છે, ભૂતગલની અવસ્થા છે, આ ભૂતગલની અવસ્થા છે, દ્રવ્ય શુદ્ધ. જ્ઞાન એ દ્રવ્ય શુદ્ધનું તો નથી, શાસ્ત્રનું તો નથી, પણ શાસ્ત્ર થી જ્ઞાન થયું નથી, જ્ઞાન આત્માથી થાય છે, જ્ઞાન આત્માથી થાય છે. જ્ઞાન શાસ્ત્રથી ત્રણ કાળમાં કદી પણ કોઈને થતું. હા, જ્યારે જ્ઞાન સાક્ષાત ગુરુ પાસે વાત સાંભળી અને આત્માનો અનુભવ થયો તો એમ પણ કહે કે આપે મને જ્ઞાન આપ્યું, આપે મને સમ્યક દર્શન આપ્યું, આપ મારા દાતા છો, એમ પણ બહુમાનના શબ્દો આવે. પણ એ બધો વ્યવહાર પાછળથી આવે છે. પેલો તો આત્માનું ભાન થાય છે, એ ભાન થવામાં આ શાસ્ત્રનું જ્ઞાન નથી, તેમ શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. કેમ કે શાસ્ત્રથી જ્ઞાન થાય તો જ્ઞાન પરાધીન થઈ જાય, ગુરુથી જ્ઞાન થાય તો જ્ઞાન પરાધીન થાય. જ્ઞાન પરાધીન ન હોય, જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, એ પરથી જ્ઞાન પ્રગટ ન થાય, પરનું પણ નથી અને પરથી પણ પ્રગટ ન થાય, પણ જ્ઞાન આત્માથી પ્રગટ થાય છે. માટે કહે છે કે ત્યાં જે જ્ઞાન થાય તે શાસ્ત્રનું જ્ઞાન છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનનું એટલે આત્માનું છે, જ્ઞાન તો આત્માનું છે. ખટાશ તો લીંબુની છે, ખટાશ દાળની છે, દાળમાં નાખી દાળ ખાટી કહેવાય, શું દાળ ખાટી, શાક ખાટું, પણ ખાટાપણું તો લીંબુનો સ્વભાવ છે એમ શાસ્ત્રનું જ્ઞાન. પણ જ્ઞાન તો આત્મા, એ જ્ઞાન શાસ્ત્રની સાથે સંબંધ રાખે છે કે પ્રગટ થતું જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે, એમ રાગ પરની સાથે સંબંધ રાખે છે એમ જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે. પુણ્ય પાપના પરિણામ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે કે આત્માની સાથે સંબંધ રાખતા. ઓકે, પાણી મેલું થયું તો એ જે મેલી અવસ્થા છે એ પાણીની સાથે સંબંધ રાખે છે, નિર્મળ પાણીની સાથે સંબંધ રાખે છે કે મલિન માટીની સાથે સંબંધ રાખે છે. માટીની સાથે સંબંધ રાખતી હોવાથી માટી જ છે, એ પાણી નથી. અને જો એને પાણી માને તો એ ડોળું પાણી પીધા કરે એને નિર્મળ પાણીની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે જે પુણ્ય પાપના પરિણામ થાય છે પરાશ્રય પરલક્ષે, એ પરને પ્રસિદ્ધ કરે છે, આત્માને પ્રસિદ્ધ કરવા સમર્થ છે. કેમ કે આત્માની જાત નથી, આ કદાચ છે. પુણ્ય પાપના પરિણામ આત્માનો તિરસ્કાર કરનારા છે, આત્માને દુઃખ દેનારા છે ભાવો. એનો આદર ન હોય, ચંદનો આદર ન હોય, કોઈ દુશ્મનને આદર ના આપે ડાયો માણસ, માટે પારકા ભાવો છે, મારા ભાવો નથી. પુણ્ય પાપ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે અને જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે. માટે જ્ઞાન આત્માનું છે અને પુણ્ય પાપના પરિણામ એ પારકી ચીજ છે, વિભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી, નાશ થવા વાળા છે. પરમાત્મા થાય છે ત્યારે પુણ્ય પાપના પરિણામ રહેતા નથી, એમ એવું ભેદ જ્ઞાન એને કરવું જોઈએ. પુણ્યના પરિણામ આર્ય જીવને આવે, આર્ય જીવને દયા દાન કરુણા કોમળતાના પરિણામ વ્રતાદિના ભાવ ઉપવાસ આદિના વિકલ્પો શુભ ભાવ હોય આવે, પણ એ કઈ આત્મા એનો કરતા નહીં, આત્માનું કર્મ એમ છે નહીં. એ રાગ કરતાનું કર્મ તો નથી, પણ જ્ઞાતાનું જ્ઞાન પણ પરમાર્થ છે નથી. એ વિષય અહીંયા જરા સૂક્ષ્મ સમજાવે છે. શાસ્ત્રથી જ્ઞાન નહીં ને શાસ્ત્રનું પણ નહીં, જ્ઞાન તો જ્ઞાનનું છે, જ્ઞાન તો આત્માનું છે, શાસ્ત્રનું નહીં. આ નિશાળ જ જુદી છે ભાઈ, દુનિયા કી કે શાસ્ત્રથી જ્ઞાન થાય, સર્વજ્ઞ ભગવાન કે છે કે આત્માથી જ્ઞાન થાય. જ્ઞાન પોતે જ છે, લ્યો આવી સૂક્ષ્મ વાત, શાસ્ત્ર જ્ઞેય છે એમ નહી, પણ જ્ઞેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે છે. જ્ઞાન થી જ્ઞાન ને જાણવા માટે કોઈ પારકા સાધન ની જરૂર, આત્માનું જ્ઞાન કરવા માટે એને શાસ્ત્રની જરૂર. કેમ કે આત્મામાં એક સાધન નામની શક્તિ છે, આત્મામાં એક કરણ સાધન નામની શક્તિ છે, એ શક્તિ દ્વારા આત્મા આત્માને અનુભવી શકે છે, બાહ્ય સાધનની એની અપેક્ષા નથી, તો પરાધીન થઈ જાય આત્મા. ગુરુ આશીર્વાદ આપે તો ધર્મ થાય એમ હોય કોઈ, તો એક આશીર્વાદ આપે અને બીજો શ્રાપ આપે સગો પર થઈ જાય. એક આપે આશીર્વાદ, બીજો આપે, અરે કોઈ કોઈને શાપે આપી શકતો નથી ને આશીર્વાદ આપતો નથી. એ બધા વ્યવહારિક કથનો હોય છે, વ્યવહારના કથનો હોય છે, એને સત્યાર્થ જાણવા ન જોઈએ. શાસ્ત્રનું નહીં અને જ્ઞેય પણ જ્ઞાન પોતે જ છે, લ્યો આવી સૂક્ષ્મ વાત. પ્રથમ જ્ઞાનની પર્યાયમાં આવું જ્ઞાન ન હતું, આવી વાણી સાંભળતા આ જ્ઞાન આવ્યું ને, શિષ્ય પ્રશ્ન કરે છે કે પેલા તો મને જ્ઞાન નહોતું, અને હવે અહીંયા સાંભળવા આવ્યા બહુભાઈ કે હવે મને થોડું થોડું જ્ઞાન આ સાંભળવાથી જ્ઞાન થાય છે કે આત્માથી જ્ઞાન થાય છે. તમારી રુચિ જાગી, તમારી આત્માને સમજવાની રુચિ જાગી, તે કારણે જ્ઞાન પ્રગટ થઈ રહ્યું કે આ તો બહાર નિમિત્ત માત્ર છે. નિમિત્ત ઉપાદાનના શું કરે, અકિંચિત કરશે નિમિત્તો. જો ગુરુથી જ્ઞાન થતું હોય તો જેટલા જાય એટલે બધાને જ્ઞાન થઈ જાય. વિશાળમાં છોકરાઓ ભણે, વિદ્યાર્થી બધા પાસ થવા જોઈએ એમ તો બનતું, પણ એને વિચાર ક્યાં કર્યો છે કોઈ દી કઈ. અહીંયા પ્રશ્ન કરે છે કે પેલા મને જ્ઞાન નહોતું અને હું સોનગઢ જતો છો પછી મને જ્ઞાન થયું. જો સોનગઢ ન ગયો હોત તો મને જ્ઞાન થાત નહીં. ઘેરે બેઠો હોય તો કઈ એને આવડે નહીં, માટે શિક્ષક થી જ્ઞાન પ્રગટ થાય છે. નિશાળે જાય તો જ્ઞાન પ્રગટ, એમ શાસ્ત્ર વાંચે તો જ્ઞાન પ્રગટ, એમ ગુરુ ની વાણી સાંભળે તો જ્ઞાન પ્રગટ. આત્માને પરાધીન સમાળો બનાવ્યો, સર્વજ્ઞ શક્તિથી બિરાજમાન અંદર પરમાત્મા છે, એનું હળાહળ અપમાન કરે છે. મને પરથી જ્ઞાન થાય એ આત્માનો અનાદર છે. જ્ઞાન થાય ત્યારે અનુકૂળ નિમિત્ત હોય ખરા, જ્ઞાન થવાનું હોય ત્યારે આત્મજ્ઞાની ગુરુ નિમિત્ત હોય, જ્ઞાન થવાનું હોય ત્યારે સત્શાસ્ત્ર નિમિત્ત હોય, પણ નિમિત્ત થી અહીંયા જ્ઞાન થાય છે એમ છે. જ્ઞાન તો આત્માથી ઉપાદાનથી થાય છે ત્યારે અનુકૂળ પદાર્થને નિમિત્ત કહેવામાં આવે. શું નિમિત્ત ને શું ઉપાદાન એની કઈ જગતને ખબર નથી. પ્રથમ જ્ઞાનની પર્યાયમાં આવું જ્ઞાન ન હતું. શિષ્ય પ્રશ્ન કરે છે, આવી વાણી સાંભળતા આ જ્ઞાન આવ્યું ને એમ. પેલા અઠવાડિયા પેલા બહુભાઈ કે હું નતો સમજતો, પણ થોડું થોડું હવે મને સમજાય છે. તમારો મહેશ ને સુના મહેશ કે હવે થોડું થોડું સમજાય છે. સમજાય છે સેનાથી સમજાણું, એના આત્માથી, એના આત્માની રુચિથી. એને આત્માની રુચિ જાગી કે આ સ્વરૂપ તો સમજવા જેવું છે, તો એ રુચિ કામ કરે છે અંદરમાં અને એનાથી જ્ઞાન ઉઘડે છે. ત્યારે બાહ્ય પદાર્થને ગુરુને શાસ્ત્રને નિમિત્ત કહેવામાં આવે છે. હવે એનું સમાધાન કે ના એમ નથી, તે જ્ઞાનની પર્યાયતા રૂપ નહીં છે. શાસ્ત્ર જ્ઞેય નથી, શાસ્ત્ર કરતા તો નથી. જ્ઞાન થાય કે કાર્ય અને શાસ્ત્ર એનો કરતા, એમ બે દ્રવ્ય કરતા કર્મ સંબંધનો અભાવ છે. વ્યાપી વ્યાપક સંબંધ એક પદાર્થમાં હોય, બે પદાર્થ કે વ્યાપી વ્યાપક સંબંધ હોઈ શકે તત્ સ્વભાવમાં કરતા કર્મ સંબંધ હોય, અત સ્વભાવમાં કરતા કર્મ સંબંધ ન હોય. શાસ્ત્ર કરતા અને અહીંયા જ્ઞાનની પર્યાય થઈ તે શાસ્ત્રનું કાર્ય છે, એમ કરતા કર્મ સંબંધ બે વચ્ચે હોઈ શકે નહીં. એ જ્ઞાન પ્રગટ થાય છે એનો કરતા આત્મા છે અને જ્ઞાન આત્માનું કર્મ છે. શાસ્ત્ર કરતા ને અહીંયા જ્ઞાન થાય એ શાસ્ત્ર નું કર્મ થાય, એમ ત્રણ કાળમાં બને નહીં. શું કરતા કર્મ ને શું નિમિત્ત નૈમિત્તિક ને શું કઈ, આહા પુરુષાર્થ જ નમરે. પછી કષાયમાં ઉપયોગ રોકાય ને બુદ્ધિ જાડી થઈ જાય, સૂક્ષ્મ બુદ્ધિ થતી નથી. કષાય એવી ચીજ છે ના એમ નથી, તે જ્ઞાનની પર્યાયતા રૂપ નહીં છે. ને તેમાંથી જ તારું જ્ઞાન આવ્યું છે. લ્યો જ્ઞાનમાંથી જ્ઞાન આવે છે, શાસ્ત્રમાંથી જ્ઞાન આવતું. ને ગુરુ જ્ઞાન આપે તો ગુરુનું જ્ઞાન ઘટી જાય, કે શિષ્યો જાજા બધા કે જ્ઞાન લાવો જ્ઞાન લાવો જ્ઞાન લાવો જ્ઞાન લાવો, પછી ગુરુ પાસે કઈ બેલેન્સ નરી કે દેવા લેવા નો કઈ વ્યવહાર જૈન મતમાં છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના કઈ કઈ કરી શકતો નથી, પોતે પોતાથી કરે ત્યારે ગુરુને નિમિત્ત કહેવામાં આવે છે. ને તેમાંથી તારું જ્ઞાન આવ્યું છે, પણ પરજ્ઞેયમાંથી વાણીમાંથી જ્ઞાન આવ્યું નથી. આવું ઝીણું છે, પણ પ્રત્યક્ષ દેખાય છે ને, વાણી સાંભળી એટલે જ્ઞાન થયું. આ મહેશને પૂછો કે વાણી સાંભળી માટે જ્ઞાન થયું, આ પ્રત્યક્ષ મારા અનુભવની વાત કરું છું મહેશજી. બોલો તો એનો અનુભવ કેટલા ટકા સાચો હશે? 100% ખોટો છે. એનું જ્ઞાન એનાથી થયું છે, એનું જ્ઞાન પરથી થતું પર નિમિત હોય, નિમિત માત્ર હોય. જ્ઞાન તો આત્માથી થાય છે, પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પરિણામ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. પરિણામ દ્રવ્ય આશ્રિત હોય, પરિણામ પર આશ્રિત ન હોય. જ્ઞાન આત્મા આશ્રિત છે, જ્ઞાન દેહ આશ્રિત નથી, જ્ઞાન નિમિત્ત આશ્રિત. પર્યાય સહેતુ કે એ જ્ઞાન કા કથન હૈ, વ્યવહાર કા કથન હૈ, પ્રમાણ જ્ઞાન. સહેતુ અહેતુ પ્રાર્થના આપણે ચર્ચા કરશું. પણ પરગ્રહીમાંથી વાણીમાંથી જ્ઞાન આવ્યું નથી, આવું જીણું છે. પણ જન્મ મરણના અંતનો માર્ગ તો આ છે પ્રભુ. પ્રભુ કહીને બોલાવે છે. કોઈના પ્રત્યે દ્વેષ નથી, જ્ઞાનીને કોઈના પ્રત્યે દ્વેષ ન હોય. આપણે તો ઘણું નજરે જોયું છે ગુરુદેવ માટે, મોટી મોટા પુસ્તકો ને છાપાઓ ને છપાવે ને વિરોધ ના, એમાં એક ત્યાગી વર્ગે બહુ વિરોધ કર્યો ગુરુદેવ નો લગભગ આખી જિંદગી. પછી એ બીમાર પડ્યા, છેલ્લા બીમાર પડ્યા એટલે એને પસ્તાવો થયો. પસ્તાવો થયો એટલે સોનગઢ કાગળ લખ્યો કે મેં તમારી વિરાધના બહુ કરી છે, મારે હું માટે તમારી માફી માંગું છું. વિનયપૂર્વક લાંબો કાગળ. પછી પાછો બે દિવસ પછી બીજો કાગળ આવ્યો કે મેં ક્ષમાનો પત્ર તો આપને લખ્યો પણ મને સંતોષ થતો નથી, મારે તો સાક્ષાત આપના દર્શન કરી અને માફી માંગી છે, માટે મારે ત્યાં તમે પધારો અને આહાર લેવાનો પણ મારે ત્યાં તમે રાખજો. એ કાગળ વાંચીને કે ચાલો હમણાં જ જવું છે કે રાજકોટ ના ગયા. અને ગુરુદેવ ત્યાં પધાર્યા, આહાર અહીંયા લીધો અને ત્યાં માફી માંગી. અરે ભૂલી જાઓ ભૂલી જાઓ, કઈ થયું જ નથી. માફી આપવી અમને શરમ થાય છે કે લે, ક્ષમા આપવી તો અમને ઉલટું શરમ થાય છે. ક્ષમા માંગો, માં આત્માની ક્ષમા માંગો. એવી જ્ઞાની ની ઉદારતા હોય છે. અહીં કીધે પ્રભુ, પ્રભુ કઈને બોલાવે છે? શ્રીમદ રાજચંદ્રજી એવો બનાવીનો કે શ્રીમદ રાજચંદ્રજી જંગલ જતા હતા સવારે, ત્યારે એ ગોવાળિયો ગાયને ભેંસો ચાટતો હતો અને લાકડી ટેકે ઉભો હતો. ત્યાં આમ શ્રીમદ જતા હતા તો એની આમ જાય ત્યાં સુધી એની નજર એનું અનુકરણ એને કર્યું. શ્રીમદે જોયું કે આ કંઈક અનુકરણ કરે છે, વળતા વાત. અને વળતા જ્યારે આવ્યા પાછા ત્યારે એ શ્રીમદ ઊભી ગયા. ભરવાડને કે ભાઈ આંખ વીચી જાઓ, તમે ખોટા એમ કે છે કે જ્ઞાનીઓ તો બધાને વર્તમાન અવસ્થાને ગૌણ કરી અને એને તો ભગવાન અંદર પ્રતિમા બિરાજમાન છે, વિકરાગની પ્રતિમા. બધા આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, ભલે વર્તમાનમાં અવસ્થામાં અલ્પજ્ઞતા છે પણ એનો સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવથી ભરેલો છે. સર્વજ્ઞત્વ નામની આત્મામાં શક્તિઓ છે. તો અહીં કે છે પ્રભુ, આહા તારે કોની સામે જોવું છે? કે સાહેબ આપની સામે તો જોઈશું. ત્યાં સોનગઢમાં બનાવ્યો કે સાહેબ એ લેવા દો, આપની સામે તો હું જોયા કરીશ. કે ભીખાભાઈ ત્યાં સુધી અમારી સામે જોશો ત્યાં સુધી તમને આત્મભાન થશે નહીં. અમારી સામે જોવાનું બંધ કરો અને તમારા આત્માની સામે આહા તારે કોની સામે જોવું છે પ્રભુ? આ દેવ મારા, આ ગુરુ મારા ને શાસ્ત્ર મારું એમ તો વસ્તુમાં છે જ નહીં. મારું તો જ્ઞાન છે, જ્ઞાન મારું કે દેવ મારા, જ્ઞાન મારું કે ગુરુ મારા, જ્ઞાન મારું કે શાસ્ત્ર મારું, આ કનક બહુભાઈ નો કે જ્ઞાન બહુભાઈ નું છે કે એમ તો છે જ નહીં. પર પદાર્થ આત્માના ત્રણ કાળમાં થઈ શકે નહીં, પણ એ મારા જ્ઞેય છે એમ પણ વસ્તુમાં છે નહીં. એ પદાર્થ તો તારા નથી, પણ એ પદાર્થને જાણવા રોકાશ તો પણ આત્મભાન થશે, એ તારું જ્ઞેય નથી. જાણવા લાયક પણ પોતે, એને જણાવવા લાયક પણ પોતે. છાંય આવી જાને. હવે આ આકરું પડે. આ વાત જ્ઞાનીઓ કહે છે કે આ વાત અમારી સંતોની વાત જગતને આકરી પડે, એટલે આ તો નિશ્ચય છે, નિશ્ચય છે એમ ઠેકડી કરીને એને કાઢી નાખે, મસ્કરી કરે. આ તો નિશ્ચયની વાત, આ તો નિશ્ચયની વાત. પણ ભાઈ આ કરુણા, પણ ભાઈ બાપુ નિશ્ચય એટલે સત્ય, પરમ સત્ય. સમજાય છે? કાંઈ વ્યવહાર એટલે ઉપચાર, નિશ્ચય એટલે યથાર્થ સત્યાર્થ. હું પોતા વડે જણાવવા યોગ્ય છું. હું એટલે કોણ? આ દેહ, આત્મા. હું એટલે આત્મા. હું એટલે આત્મા પોતા વડે જણાવવા યોગ્ય છું. હું મારા વડે જ જણાવાયો છું. હું મને જાણવા માટે પરની કિંચિત માત્ર મને અપેક્ષાની જરૂર, પર વડે મારો આત્મા ન જણાય, દેહ વડે ન જણાય, રાગ વડે ન જણાય, ઇન્દ્રિય જ્ઞાન વડે પણ આત્મા ન જણાય. હું પોતા વડે એટલી અતિન્દ્રિય જ્ઞાન વડે જણાવાયો છું, પણ પર વડે જણાવાયો છું એમ નથી. મારા દ્રવ્ય ગુણ પર્યાય મારા વડે જાણવા લાયક છે. મારા દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય કોને કહેવાય? કે જેમાં અનંત ગુણો હોય તેને દ્રવ્ય કહેવાય, અને ગુણના વિશેષ કાર્યને પર્યાય કહેવામાં આવે છે. જેમ સોનું છે એ દ્રવ્ય છે, એના ચિકાશ પીડાશ આદિ એના ગુણો છે, અને ઘાટ એની અવસ્થા પર્યાય છે. દ્રવ્ય ગુણને પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય મારા વડે જાણવા લાયક છે. એકલું દ્રવ્ય જાણવા લાયક